शुद्धात्मने नमः। प्रणमो अर्हन्ताणम्, प्रणमो सिद्धाणम्, प्रणमो आयर्याणम्, प्रणमो वज्जायाणम्, प्रणमो लोये तव्वसाहूणम्। मङ्गलम् भगवान् वीर, मङ्गलम् गौतमो गणी, मङ्गलम् कुन्दकुन्दार्य, जैनधर्मोऽस्तु मङ्गलम्। आत्मज्ञानम् स्वयम् ज्ञानम्, ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयम् व्यवहारिणाम्। अज्ञानतिमिरन्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन, तस्मै श्रीगुरुवे नमः। प्रणमीऊणजिणम् वीरम्, अनन्तवर्णानदंसनसहावम्। वोच्छामि नियमसारम् केवली सुदकेवली बणिदम्।
यहाँ आचार्य कह रहे हैं नियमसार में कि मैं जो केवली भगवान और शुद्ध केवली ने जो बातें बताई है वही मैं आपको समझाने जा रहा हूँ। वोच्छामि, उसी का मैं वर्णन करूंगा। और यहाँ तो अपना शुद्ध भाव अधिकार चल रहा है, वहां तो वे ऐसा कह रहे हैं कि जो नित्य निरंजन ऐसा जो त्रिकाल स्वभाव है, परम तत्व है, निज परमात्म तत्व जो है, उसमें प्रकृति स्थान नहीं है, अनुभाग स्थान नहीं है, उदय स्थान नहीं है वगैरह बात कर रहे हैं। अनुभाग स्थान नहीं है ऐसा समझा रहे हैं। तो यहां हम पेज नंबर 73 पर आए हैं और यहां आठवां नंबर का पॉइंट अपना चलेगा। क्या कहते हैं देखो, आई कहे छे शुभाशुभ कर्मनी निर्जराना समये सुख दुख रूप फल देवानी शक्ति वाळो ते अनुभाग बंद छे। यानी अनुभाग बंद किसको कहना, इसका पहले उन्होंने डेफिनेशन दिया। तो अनुभाग यानी क्या होता है कि जब यह जीव कोई कर्म बांधता है, शुभ कर्म या अशुभ कर्म की बात उन्होंने ली है, तो जब शुभ अशुभ कर्म बांधता है तो उसकी कभी न कभी तो निर्जरा होनी है। तो जब उसकी निर्जरा यानी उसका छूटने का समय आता है, उस समय वह कर्म जो बंधा हुआ था और जो उदय में आ रहा है वो कुछ न कुछ आपको फल दिए बिना जावे नहीं। तो वो जो फल देने की जो वो जो शक्ति है उसकी, उसको अनुभाग बंद स्थान का, अनुभाग बंद का। तो कहते हैं आना स्थानोनी, एटले अनुभाग बंद स्थानोनो पन अवकाश, एटले ए पन निरंजन निज परमात्म तत्व ने विषय नथी। यानी ये अनुभाग बंद स्थान भी त्रिकाली आत्मा में नहीं है, ऐसा समझा रहे। जहां दृष्टि देवा थी सम्यक दर्शन था, तो कहां दृष्टि देनी है, तो समझाते हैं कि जहां दृष्टि देवा थी सम्यक दर्शन था, ते ध्रुव स्वरूप भगवान आत्मा निज परमात्मा जो छे। यानी आपको सम्यक दर्शन प्राप्त करना है तो अन्यत्र कहीं भटकने की कोई आवश्यकता नहीं है। तो क्या कह रहे हैं, जहां दृष्टि देवादी सम्यक दर्शन थाय ते ध्रुव स्वरूप भगवान आत्मा निज परमात्मा ज छे। तो निज परमात्मा कैसा है, तो कहते अर्थात आनंद निदान आनंद कंद ने शुद्ध रूप ध्रुव आत्मा ने निज परमात्मा कहे छे। तो ये अपना स्वभाव कैसा है, तो कह रहे हैं कि आनंद का धाम है, आनंद का एकदम उसमें पूरा पूर भरा हुआ ऐसा आनंद है, आनंद नो कंद छे, मतलब ऐसी कोई जगह ही नहीं है कि जहां आनंद नहीं हो, एकदम ठसो ठस घन जिसको कहते ना क्यूब, तो ऐसा आनंद कंद। और कैसा है? ध्रुव रूप है, शुद्ध रूप है। ऐसा जो आत्मा है उसको निज परमात्मा कहते हैं। आवा निज परमात्म तत्व मां कर्मना अनुभागना स्थानो नथी, एटले के रस देवानी जे शक्ति छे तेना स्थानो एटले तेना भागो, तेमा एटले आत्मा मां छे नहीं। ये ख्याल में आया? इसमें कुछ नहीं समझे ऐसी बात तो है तो बोल देना। यहां तो ये समझा रहा है, ये जो अनुभाग स्थान आदि जो है वह तो पुद्गल में है। इसके पहले तो हमने ये भी देखा था कि उस पुद्गल के निमित्त से जीव के जो परिणाम होते हैं, जो विकारी परिणाम हो या अविकारी परिणाम हो, वो भी आत्मा में नहीं है। जिसको यहां उन्होंने पहले भाव कर्म भी कहा था कि द्रव्य कर्म भी नहीं है और भाव कर्म भी नहीं। तो यहां तो कह रहे हैं कि भाई ये जो बल देने की जो शक्ति है, वैसे शक्ति के स्थान कहो या भाग कहो, आत्मा में है नहीं। कर्म तो आत्मा में छे, ये तो व्यवहार नु कथन छे। बाकी अंदर भगवान आत्मा ते छेज नहीं, बाकी अंदर भगवान आत्मा मां ते एटले कर्म छेज नहीं, तेमज कर्मनो जे अनुभाग छे, अनुभाग एटले फल देवानी जे शक्ति छे, ते पन पोतानी चीज मां एटले आत्मा मां नथी। जुओ अंदर छे ने के निरंजन निज परमात्म तत्व ने विषय नथी। निरंजन एटले निर्दोष, निजे एटले पोतानु, परमात्म तत्व एटले परमात्म स्वरूप, परमात्म स्वभाव। आहा हा, आनंद कंद निजिन स्वरूप वीतराग मूर्ति आत्मा छे। जो केटला एक एक वर्णन करे छे गुरुदेव, शू कहू? आनंद कंद जिन स्वरूप एटले जेवो भगवान नु स्वरूप छे, एवं एवी वीतराग मूर्ति जेवी एवो हूं छू, आत्मा छे। अर्थात आत्मा नो स्वभाव तो वीतरागी जिनबिंब छे। जारे आ बाह्य जिनबिंब छे ए तो व्यवहार छे। आहा, पोतानु ध्रुव स्वरूप निजबिंब स्वरूप छे, निजबिंब स्वरूप छे। मैं क्या बोल रहा हूं? क्या है, आत्मा में गया ना इसलिए ऐसा होता। ये मजाक कर रहा हूं, नहीं तो आप कुछ उसका उल्टा अर्थ मत लेना। ये गलती तो मेरी ही है, भाषा वर्गना का कार्य है। ऐसा बोल के मैं भागने वालों में से नहीं हूं, याद है ना? चलो जाने दो। पोतानु ध्रुव स्वरूप जिनबिंब स्वरूप छे, जिनबिंब रूप छे, एटले के ए आत्मा तो वीतराग मूर्ति छे, अने एवा निज परमात्म तत्व मां दृष्टि देवाती तेमा अनुभागना स्थानो नथी एम जणाय छे। अरे आ वातनी खबर न मळे ने भारतीय धर्म थशे एम मानीने अनादिथी काल गुमाव्यो छे। आवो मनुष्य भाव पण तेने अनंत वार मळ्यो छे। अरे मुनिव्रत पण तेने अनंत वार धारण कर्या छे, परंतु पंडित दौलतरामजीनी छेड़ाळामां आवे छे ने के ये तो गुरुदेव से सीखे हैं। मुनिव्रत धार अनंत वार ग्रीविक उपजायो, पै निज आत्म ज्ञान बिना सुख लेशन पायो। आ चौथा ढाळमां पांचमू पद छे, तेनो अर्थ शू थयो के मुनिव्रत पर अनंत वार लीधा छे, नग्नपणू तथा पंच महाव्रतना परिणाम साचा पंच महाव्रत हो के जे शुभराग रूप छे ते पर अनंत वार पाड्या छे, परंतु ते बधुई दुख रूप हतुं। आवी क्रिया तो अनंत वार तेने करी छे, पण पई निज आत्म ज्ञान बिना सुख लेशन पायो, એનો અર્થ એ છે કે શુભ ભાવ એટલે પંચ મહાવ્રતની ક્રિયા પણ સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે. લ્યો, છ ડાળામાં આ વાત આવે છે કે નહીં? આહાહા, ભગવાન અહીં તો આત્માને ભગવાન તરીકે બોલાવે છે ઓ, કેમ કે તે અંતર ભગવાન સ્વરૂપ છે ને, તેનું સ્વરૂપ જ ભગવાન છે. અહીં પણ એ જ કહ્યું છે કે નિજ પરમાત્મ તત્વ જે તે નિરંજન નિજ પરમાત્મ તત્વનો સ્વાદ અનુભવમાં આવ્યા વિના કહે છે ઘણા ઘણા વ્રતો પંચ મહાવ્રતને 28 મૂળગુણ આદિ અનંત વાર પાણ્યા, પરંતુ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. તેનો અર્થ શું થયો? કે તે વ્રતાદિમાં સુખ નથી પણ એ તો દુઃખરૂપ છે. વ્રત પાળવાનો જે પરિણામ છે તે દુઃખરૂપ છે. ઓ, વ્રત પાળવું એ દુઃખરૂપ નથી. હા, પછી સમજી લ્યો કે આ દુઃખ કોણ પાડે પાછું? એમ કહે છે કે પણ એ તો દુઃખરૂપ છે, કેમ કે એ વ્રતાદિમાં તો વૃત્તિનું ઉત્થાન છે કે આમ કરું ને આમ પાડું, તથા એ વૃત્તિ તો રાગ છે. હરીશભાઈ, થોડી ગડબડ હો રહી કુછ? હા, બોલો બોલો. હાજી, વ્રત. હા હા, એ સાંભળો. હવે પેલા તો આમાં પોઈન્ટ ક્યાં અટકે છે? વ્રત કોને કહેવાય? સાચી વાત છે ને? તો એ જ આપણે જ્યાં સુધી એમનો પ્રશ્ન એમ છે, તમે ના સાંભળો એટલા માટે કહું છું કે આપણે જે વ્રત પાળીએ છીએ એ દુઃખરૂપ તો અમને લાગતું નથી. તો અહીં તો તમે કહો છો વ્રત પાળવાનો જે પરિણામ છે એ દુઃખરૂપ છે, એમ કેમ તમે કહો છો? એવો પ્રશ્ન છે, બરાબર? હવે જો તમારી અમારી વાત મૂકી, પેલા આપણે ફરીથી ચાલુ કરીએ કે વ્રત કોને કહેવાય, વ્રત કોને હોય, પેલા એ તો નક્કી કરીએ. ઉનકો પૂછને દો, ક્યુકિ ઉનકા પ્રશ્ન હૈ ના, તો ઉનકે ખ્યાલ મેં જલ્દી આ જાવે, ક્યુકિ હમને તો બહુ બાર યે સુના ભી હૈ ઓર સમજા ભી હૈ. અભી ઇનકે તો પૂરી છૂટ હૈ ના સબ પૂછને કે. વ્રત કોણ પાડે, વ્રત કોને હોય, રાધર પાડે જવા દો, વ્રત કોને હોય. એક મિનિટ. હા, બોલો બોલો. હા, આત્મા જે કોઈ પણ વ્યક્તિ કહો, આત્મા કહો, જે નિયમ પાડે તેને વ્રત કહે છે. આપણા જિનાગમના હિસાબથી એટલે જૈન દર્શનના હિસાબથી જેવું પાંચમા ગુણસ્થાનવર્તી જીવ હોય એ અનુવ્રત પાળવાનો ભાવ કરે ને અનુવ્રત પાળે. એ પંચમ ગુણસ્થાનવર્તી એટલે જેને આત્માનુભવ થયો છે અને એ ઉગ્ર આત્મામાં ઉગ્રતાપૂર્વક એટલે વધારે ઠોસપૂર્વક અંતરંગમાં સ્થિર રહી જાય છે, તેને આવા પરિણામ આવે છે. તમને ચોથા ગુણસ્થાન જ્યાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એ ગુણસ્થાનનું નામ ખબર છે? કઈ વાંધો, તેનું નામ શું છે? બ્રહ્મા જોસ્તી. હા, બોલો. અવિરત સમ્યક્ત એટલે અવ્રતિ. જેને સમ્યક્ત પ્રાપ્ત થયું છે એ જીવને પણ વ્રત હોતા નથી. એની બીજી ભાષામાં અસંયમી કહેવાય છે. અને જે પાંચમા ગુણસ્થાન વાળો જે છે એને સંયમા સંયમ હોય છે. અને જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છઠ્ઠા ગુણસ્થાનમાં જીવ હોય છે, સાતમા ગુણસ્થાનમાં હોય છે, એને સંયમ હોય છે એટલે એને મહાવ્રત હોય છે. હવે જો અહીંયા શું લખ્યું, જો ફરીથી વાંચું છું. એ જો બડા પેરેગ્રાફ હે ને, આહા હા ભગવાન, મળ્યો ઉપર સે છઠ્ઠી સાતમી લાઈન હે, નયા બડા પેરેગ્રાફ હૈ. ક્યાં લિખા? અહીં તો આત્માને તરીકે ભગવાન તરીકે બોલાવે છે વગેરે વગેરે. તો ઉસમે ચોથી લાઈને ઘણા ઘણા કહે છે કે ઘણા ઘણા વ્રતો પંચ મહાવ્રતને 28 મૂલગુણ આદિ અનંતવાર પાળ્યા. તો ઉસને ક્યા ક્યા? મહાવ્રત પાલન કરને કે પરિણામ કિયે ઓર પાલન ભી કિયા, પરંતુ નિજ આત્મ જ્ઞાન બિના. એટલે એને આત્માનુભવ થયો નહીં, સ્વરૂપનો અનુભવ થયો નહીં, સમ્યક દર્શન પ્રાપ્ત થયું નહીં, તો એ બધા જે વ્રતના વિકલ્પ જે છે એ બધા દુઃખરૂપ જ છે. કેમ કે રાગ સ્વયં દુઃખરૂપ છે. રાગ આવે ને આપણને, હા, જો પાપ રાગ છે એ તો આપણે સમજીએ કે ભાઈ દુઃખ થાય, તમને મારા તરફ ગુસ્સો આવે, ક્રોધ આવે, તો એ તો તમે જાણો છો કે ભાઈ મને દુઃખ છે. પણ મારા પ્રતિ પ્રેમ, અરે ભગવાનના પ્રતિ પ્રેમ એટલે રાગ, એ પણ દુઃખ સ્વરૂપ છે. કેમ કે ભગવાનના દર્શન નહીં થાય તો કેટલી આકુળતા થાય. રાગ છે ને ભગવાનના દર્શન કરવાનું. હવે તમે કોઈ આમાં ગયા છો ખબર નહીં, પેલા કુંભ મેળામાં નાવા જાય જ્યાં સુધી નંબર નહીં લાગે ત્યાં સુધી કેટલી કિટકીટ કિટકીટ થાય, એ શુભરાગ છે ને એમના માટેનો. ને આપણા માટે આપણે જો પેલા પંચકલ્યાણક થાય છે તેમાં ભગવાનને આપણે હિંચકો આપીએ, શું કહેવાય છે, એના જન્મદિવસને, ત્યારે આપણો નંબર નહીં આવે. કેમ કે પેલી બોલી તો 5 લાખમાં ગઈ હોય ને આપણને તો 5 રૂપિયા હોય ગુલ્લકમાં નાખવા માટે, તો બધી લાઈનો લાગે. તમે ગયા નહીં મને ખબર નહીં, પણ ત્યાં તો એવું જ હોય, તો આપણને લાગે ક્યારે મારા હાથમાં આવે છે, એ ધમાધમ, અરે ભાઈ આસ્તે આસ્તે એમ થાય છે. તો આ શું વાત છે કે આ ભગવાનના દર્શનનો કહો કે ભગવાનના પ્રતિ આપણો જે ઉત્સાહ છે. તમે મંદિરમાં જાઓ તો ઘણા લોકો જો જોતી પ્રભુ પતિ તો પાવન મેં પાવન જો જોતી કંઈક બોલતા હશે, તો એ કંઈ આનંદ છે એમાં? એ તો રાગનો એકદમ અંદર આકુળતા છે. રાગ એટલે આકુળતા છે, તે ઉચ્ચ પ્રતિનો રાગ તો પણ આકુળતા સ્વરૂપ છે. હવે જે જીવ સ્વરૂપમાં એકાગ્ર થાય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે તેટલા સમય પૂરતો એને ત્યાં આકુળતા નથી. હવે વધારે સ્વરૂપમાં લીનતા થાય તો એને વધારે આકુળતા નથી. એટલે બે કશાય ચોકડીનો અભાવ થઈ ગયો, એ તમે જાણતા હોય તો, એક કશાય ચોકડી, બે કશાય ચોકડી, અને જેના 3 કશાય ચોકડીનો અભાવ થઈ ગયો તો એને તો નિરાકુળતા વધારે છે. તો હવે એમ છે કે આ રાગ આપણે અત્યારે માની લ્યો કે રાતના જમતા નથી, કે ભાઈ કંદમૂળ આદિ કંઈ ખાતા નથી, મધ્યમાંસ મધુને સેવન કરતા નથી, તે 5 અદુંબર ફલને ખાતા નથી, તો આ બધો સદાચારમાં આવે એને વ્રત નો કહેવાય. લૌકિકમાં ભલે કહેતા હશે, ખ્યાલમાં આવ્યું ને, એને આમ આપણે કહીએ કે ભાઈ અમારો આજે કઈ છે અષ્ટમી છે તો આજે તો અમારે લીલોત્રી નો ખવાય, અમારો વ્રત છે, ભલે તમે કહો એને, પણ જ્યાં સુધી આ જીવને પંચમ ગુણસ્થાન આવતું નથી ત્યાં સુધી તો એને વ્રત હોતા જ નથી. જો કદાચ તમે આગળ પાછળ કોઈ દિવસ સમયસાર વાંચશો તો ત્યાં તો કુંદકુંદ આચાર્ય દેવે તો આને બાળ વ્રત કીધા છે ને બાળ તપ કીધું છે. આચાર્ય પોતે લખે છે કે આજે 28 મૂળગુણ પાડે આત્માનુભવ નથી, કેમ કે સુખનો અંશ પણ મળ્યો નથી. જયારે સમ્યક દર્શન થાય ત્યારે ખાલી 3 ગુણમાં જ ફેરો પડે, ફરક પડે એમ નહીં, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, અરે અનંત ગુણમાં પણ સમ્યક પણ આવે. તો જયારે અત્યારે જો ઇન્દ્રિય સુખને આપણે પાછળ દોડીએ છીએ, જયારે આત્માનુભવ થાય ત્યારે અતિન્દ્રિય સુખનું વેદન થાય. તો અહીંયા શું લખ્યું, સુખ લેશ ન પાયો, કે આટલું પણ સુખ મળે માની લ્યો, જેટલા કશાયનો અભાવ થયો ને એટલી અનાકુળતા થઈ ને, નિરાકુળતા આવી, તે સુખ છે, તે પણ એને નથી. તેને શું છે, બધો રાગ. કયો? 28 મૂળગુણ પાલન કરવાનો રાગ. ક્યારે હું કીડી તો નથી મારતો ને, ઈર્યા સમિતિપૂર્વક ચાલુ એવું મનમાં આવે, ખ્યાલમાં એવું. તો આમ છે તો કહે છે કે એ જીવોને વ્રત હોય, સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તીને પણ વ્રત નથી રહેતા. હવે આગળ પાછળ તમે સમજી લેશો, એને અવિરતી કહેવાય છે, એટલે અવ્રતી, ખ્યાલમાં આવ્યું. તો અત્યારે તો ઘણા આમ કરે કે રવિવારનો વ્રત રાખે, શુક્રવારનો વ્રત રાખે, એમ તેમ કરે, હવે કરે, હવે એ તો શુભભાવ છે ભાઈ, ને શુભભાવથી એને આકુળતા છે. જો અત્યારે ધારી લો કે કોઈનો એવો નિયમ છે કે પાણી જે હોય ને પીવાનું એ 2 કલાકની અંદર ગળેલું હોય તો લેવાય, ને હું તમારા ઘરે આવું, મેં તમને પાણી માગું કે તમે પાણી લો તો મને પેલા આકૃતા થાય, ભાઈ તમે ક્યારે આ છાણેલું છે. પછી પૂછું તો પૂછવામાં શરમાઉં કે ભાઈ તમને શું લાગશે. તો આ બધું જે મનમાં જે ધમધમ ચાલે છે તે શું સુખ છે કે આકૃતા છે. હું તો વ્રત પાડું છું કે ગળેલું પાણી પીઉં, એ પણ બે કલાકમાં હોય તો. આ તો એક દાખલો છે, હું એમ નથી કરતો, હું ગળેલું જ પાણી પીઉં છું. હા, ને ઘરમાં હોય ત્યારે તો ગળેલું જ લે, જયારે લઈ ત્યારે. બારમાં આવે હું મળે છે ભગવાન જાણે એમ છે. ભલે એ જવા દો, મારે તો એમ કેવું છે કે ભાઈ આ જે રાગ છે એ આકુલતા સ્વરૂપ છે. હા, તો તમારે જે પૂછવું હતું કે ભાઈ આપણે જેને વ્રત કહીએ એ વ્રત નથી, એ તો એને સદાચાર તમે કહો કે ભાઈ અમે કંદમૂળ આદિનું સેવન કરતા નથી, ઠીક છે, અમે બીડી પીતા નથી, એ પણ સદાચારમાં આવશે. આ તો એક બહુ ખોટી વાત કરી મેં. કોઈ એમ કહે કરે છે કે દારૂ પીવે એમ કરે, એ બધું બંધ કરી દીધું અમે, સદાચારી છે. જો એક અત્યારે મને વાત યાદ આવી એટલે તમને જરા ખોટું ના લાગે એટલા માટે કહું. અમારે ત્યાં અહીંયા એક ભાઈ આવતા હતા, આ બધા લોકો જાણે છે, કાંતિભાઈ કરીને હતા એમનું નામ. એ પણ ઓચિંતા અમારા સાનિધ્યમાં આવી ગયા, અહીંયા માટુંગામાં રહેતા હતા, હવે ગુજરી ગયા છે. તો અરે દિનેશભાઈ, આવો સાચો માર્ગ. ને ત્યાં અમે જ્યાં શિબિર લેતા હતા ત્યાં જેમના ઘરે અમે જતા હતા એ ઘરમાં રોજ 10 દિવસ લગાતાર 70 થી 75 માણસો જમતા. ને ઘર આ મારા ઘરથી નાનું હતું એટલા ઘરમાં એને ડોક્ટર કિરણ શાહ એમના કોઈ સગાવાળા હતા. એમ કહ્યું કે દિનેશભાઈ આ શું છે, આ માણસ જો કેટલા સારી રીતે પૈસા ખર્ચે કરે છે, આટલા લોકોને જમાડે છે, કેટલું પૂન કમાવશે. અને મેં દિવસના 1 થી 2 હજાર રૂપિયાની દારૂ પીધી વર્ષો સુધી. શાસ્ત્ર સામે છે, હું જાણું છું હું શું બોલું છું, કે મેં શું કર્યું. અને આ વાત ખોટી હોય તો અરવિંદભાઈ અહીં બેઠા છે, એમના સામે વાત થયેલી છે. એટલે હવે એ ભાઈ બદલી ગયા ને, તો એમના શું મારે કેવું હતું કે જે અશુભ રાગમાંથી શુભ રાગમાં આવ્યા, પણ એ પણ એને આકુળતા છે. રાગ ઇટસેલ્ફ આકુળતામાં છે. હવે એ તો ભાઈ એવા શું કહેવાય છે, આઉટસ્ટેન્ડિંગ માણસ હતો. આ પ્રીમિયર ઓટોમોબાઈલની જે ફાઉન્ડરી હતી એ વડાલાનો ત્યાંનો મોટો વડો મેનેજર, મેનહેટ ફાઉન્ડરી મેનહેટ જે હશે તે અહીંયા વડાલામાં હતી પ્રીમિયર ઓટોમોબાઈલની બધી મોટર ગાડીને શું બનાવવું હતું એ બનાવતા હતા. એટલે મને શું કહેવું છે કે ભાઈ આ તો રાગ જે છે ને, રાગ ઇટસેલ્ફ આકુળતા છે. અને જ્યારે આ જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એને રાગ આવતો નથી એમ નથી. રાગ તો આવે એને પણ, 28 મુર્ગોનું પાલન કરવાનો એને પણ રાગ આવે, પણ એ રાગનો જ્ઞાતા છે કે આવો રાગ મને આવે છે એમ જાણે છે. ને આપણે નહીં, મારે આમ કરવું જ છે, આપણે એનો કરતા થઈએ છીએ, વિભાવ ભાવનો કરતા થવા માંગીએ છીએ. ને ત્યાં તો એ જ્ઞાતા રહે છે, જાણે છે કે ભાઈ આ રાગ છે અને આમાં આપણે અટકવું નથી. આ 28 મુર્ગોનું પાલન કરવાનો રાગથી છૂટી કેમ હું અંતરંગમાં જાઉં એની એને તાલાવેલી લાગેલી હોય. આપણે એટલે અહીંયા દ્રવ્યલિંગી મુનિ લ્યો, એ રાગનો કરતા છે, રાગ કરવાથી મને ફાયદો થાય છે, એ લાભકારક છે એમ માને છે, એટલે એને આત્માનુભવ થતો નથી. ને આ જે ભાવલિંગી મુનિ હોય એ તો જે ઉઠે રાગ તેને જાણે, બસ આ મારો જ્ઞાનનું જ્ઞેય છે એમ જાણે, એનો હું કરતા નથી એનો હું જ્ઞાતા છું એવી એને બરાબર ખાતરી હોય છે. એટલે વ્રતમાં જ આપણે જરા ગડબડ થાય ને, મૂળ વાત ખ્યાલમાં નહીં હોય તો આગળ બધા સ્ટેપ્સ ખોટા ખોટા આવી જાય. અરે અમે આટલા વર્ષોથી આટલું કરીએ છીએ, તમે એને બસ ઉડાવી દો છો. બાપા હું નથી ઉડાવતો, આ તો જે શાસ્ત્રમાં વાત છે ને આપણી જે ખોટી માન્યતા છે, જો હોય તો કાઢી રાખો, ના હોય તો રાખો, રાખવે તોય રાખો, આપણે શું છે? આ તો તમે એમ નથી, પણ એ કહું છું તમને, આ તો ઘણા લોકોનો એવો કાલે કે પરમ દિવસે જ વાત થઈ હતી કે જો શાસ્ત્રમાં તો એવું કથન છે કે જ્યાં સુધી તમને આત્માનુભવ ન થાય ત્યાં સુધી શુભ રાગ રૂપ પ્રવર્તો, પરંતુ એ પણ હેય છે એમ માનો, વાત આવી ને બે દિવસ અગાઉ, તેનો એ અર્થ છે. શુભરાગને તોડી નાખો ને કાઢી નાખો એમ ના પણ એમ કોઈ દિવસ નોકે કોઈ, પણ અંતરંગમાં એમ તો નક્કી રાખો ને કે ભાઈ એ પણ હા એનાથી એના આશરે રહીએ, એના આશ્રયથી આપણનો કંઈ ફાયદો નથી એમ. ચાલો સારું થયું કે અહીંયા વાત આવી અને તમારે મનમાં આવી ગઈ, કેમ કે હું કોક વાર ઉપર જાઉં ને તો કોઈને આમ મોડું જવાથી ખબર પડે કે આમાં કંઈક વિચાર ચાલે છે, તો આપણને પૂછવું જોઈએ ને તમે બોલો તો સારું, નહીં તો અમારા દિવ્યાબેન જેમ ચૂપચાપ બેસો તો ક્યાં ખબર પડે કે તમારા મનમાં શું ચાલે છે, કંઈ બોલો તો ખબર પડે કે ભાઈ આ વાત તમને બેઠી કે ન બેઠી. સાચી વાત ને બેન? હા ચાલો, શું કીધું જુઓ ફરીથી એ નિજ પરમાત્મ તત્વ લખ્યું છે ને એના આગળ વાંચું છું. તે નિરંજન નિજ પરમાત્મ તત્વનો સ્વાદ અનુભવમાં આવ્યા વિના કહે છે કે ઘણા ઘણા વ્રતો, શું કીધું, પોતાનું જે પરમાત્મ તત્વ છે એનો સ્વાદ આવ્યો નથી, સ્વાદ આવ્યો નથી એટલે એનો અનુભવ થયો નથી એના વિના. આ તો ભાઈ શબ્દ તો એવા જ હોય, એમાંથી અર્થ આપણને કાઢવો પડે. સ્વાદ એટલે કે એને ચાટવાનું હોય ને આત્માને કઈ સ્વાદ હોય? સ્વાદ કોને હોય? પૂદગલને, કેમ કે એમાં રસગુણ છે. આત્મા તો અરસ, અરૂપી, અસ્પર્શી, મય જ્ઞાનાનંદ સ્વભાવી, એ યાદ રાખો. અરે ઘણા ટાઈમે એ કામમાં આવે, એ તો હુકમચંદ ભારીને શું સૂજી ગયું, બહુ ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. આ કહે છે ને, મેં અરસ અરૂપી અસ્પર્શી પરસે કુછ ભી સંબંધ નહીં, તો હું તો અરસ સ્વભાવી છું ને આ પૂદગલ જે છે આ એને અંદર પણ રસ છે, ચાકી જો તો ખબર પડે રસ કેવો છે. પૂદગલમાં રસ છે તો એવો સ્વાદ આવ્યા વિના, એટલે આત્માને સ્વાદ એટલે એનો અનુભવ થયા વિના, એમ અર્થ લેજો. ભાઈ શું કહે છે કે નિરંજન એટલે જેમાં કઈ મલિનતા નથી એવો નિજ પરમાત્મ તત્વ, એનો અનુભવ થયા વિના કહે છે કે ઘણા ઘણા વ્રતો, પંચમહાવ્રતને 28 મૂળગુણ આદિ અનંતવાર પાળ્યા, પરંતુ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. તેનો અર્થ શું થયો કે એ વ્રતાદિમાં સુખ નથી. એટલે વ્રતાદિમાં એટલે શું કે વ્રતાદિ કરવાના જે પરિણામ ભાવ છે એમાં સુખ નથી. જ્યારે આ જીવ પોતાના સ્વરૂપમાં જ અંતરંગમાં લીન થાય ત્યારે તો મુનિની અપેક્ષા કહું છું, એને બધા વ્રત પાળ્યા, અહિંસા કરી નહીં, ચોરી કરી નહીં, જૂઠું બોલ્યા નહીં, પરિગ્રહ રાખ્યો નહીં, કુશીલ સેવન કર્યું નહીં, કેમ સ્વભમાં જ લીન છે ને, તો એને પાંચો પાંચ મહાવ્રત પળાઈ, હવે શું કહેવાય, પલાઈ ગયા, શું કહેવાય ગુજરાતી સમજીને, ક્યાં બોલતે હો, પાળી લીધા જે આવ્યો છે, તો એ તો નિશ્ચય વ્રત છે. ને જ્યારે અંતરંગમાં સ્થિર નથી થતા ત્યારે આવો પરિણામ આવે કે અરે મારાથી તો ખોટું ન બોલાય, એટલે એને ભાવ જ નથી આવતો ખોટો બોલવાનો. પણ એ કહું તમને, તો વ્રતાદિમાં સુખ નથી, પણ એ તો વ્રત તો દુઃખરૂપ છે, કેમ કે એ વ્રતાદિમાં તો વૃત્તિનું ઉત્થાન છે. વૃત્તિનો એટલે અહીંયા વિચાર આવે ને, ભાવ આવે ને, તેને વૃત્તિ કહેવાય. ઉત્થાન એટલે ત્યાં ઉભા થાય છે કે આમ કરું ને આમ પાડું, તથા એ વૃત્તિ તો રાગ છે, આવો માર્ગ છે બાપુ. હા અરે ખ્યાલમાં આવ્યું ભાઈ? નહીં આવે તો પછી પૂછો, 8:30 પછી બેસી તમારા માટે 2 કલાક, વાંધો નહીં. હા સારું થયું, તમારા કારણે બીજાનો પાકું થાય ને ભાઈ. અરે 84 લાખ યોનિના જન્મ મરણની ઘાનીમાં તે પીલાય છે. કોણ? કે જે જીવે સ્વાનુભવ નથી કર્યો ને વ્રતમાં અટકી ગયો એની વાત કરી છે. ઘાનીમાં પીલાઈ ગયો, ઘાની ખબર પડે કે ગાની એટલે ખબર પડે. એ અહીંયા તો આ તેલ એમાંથી કાઢે ને એને ઘાણી કહેવાય. અત્યારે તો તમારે અહીંયા શીરડીનો રસ કાઢે ને એને પણ ઘાણી જ કહેવાય એક પ્રકારની. એમાં કેમ પીલાઈ જાય છે એવી રીતે. શું કીધું કે જન્મ મરણની ઘાણીમાં તે પીલાય છે, છતાં પણ તેની તેને ખબર નથી અને મૂળ થઈને માને છે કે હું સુખી છું. તો કહે છે કે આત્મ જ્ઞાનમાં સુખ છે, અર્થાત નિજ પરમાત્મ તત્વને સ્વજ્ઞેય બનાવીને જે જ્ઞાન થાય અને તેની દ્રષ્ટિ કરીને જે સમ્યક દર્શન થાય એ જે મોક્ષનો માર્ગ થયો તેમાં સુખ છે. જ્યારે પંચ મહાવ્રતાદાની ક્રિયાનો રાગ તો બંધ માર્ગ છે, કેમ કે રાગ થાય તો ત્યાં એનું બંધ પણ થાય અને તેમાં શું લખ્યું દુઃખ છે. ભારે આકરું કામ. આ તો આપણા માટે કહ્યું, આપણે ના સમજીએ ને કે ભાઈ આ જરા આકરું લાગે. હા તુમકો ભી લગા ક્યાં આકરું ભાઈ? માર્ગ તો આવો છે, દુનિયા માને કે ન માને એથી કઈ માર્ગ ફરી જતો નથી. જે સત્ય છે એ તો ત્રિકાળ સત્ય જ રહેશે. અજ્ઞાની રાડ નાખે કે છે મરાવતના પરિણામ દુઃખરૂપ. ભાઈ એ વિકલ્પ છે ને, વૃત્તિ છે ને, એ તો પરાશ્રય ભાવ છે, વિકાર છે, આશ્રવ છે અને આશ્રવ તો દુઃખરૂપ હોય છે. જો તમારા ઘરમાં સમયસાર હોય તો ગાથા નંબર 73 વાંચો તો આ બધું છે. આશ્રવ બધો દુઃખરૂપ છે એમ છે તેમ છે બધી વાત આવશે. ભગવાન તને ખબર નથી તારા આનંદથી વિપરીત જે દશા ઉત્પન્ન થાય તે તારી ચીજ નથી. શું કીધું? તને ખબર નથી તારા આનંદની વિપરીત જે દશા ઉત્પન્ન થાય તે તારી ચીજ નથી. આજે જયારે રાગ કરે ને જીવ ત્યારે એને આનંદનો ક્યાં વેદન થાય? ત્યાં તો આકુળતા થાય. એ તો તારા સ્વભાવની વિપરીત દશા છે, એ તારી ચીજ નથી. એટલે રાગ દ્વેષ એ તારો સ્વભાવ નથી, એ ભલે ઉત્પન્ન થાય છે પણ એ વિભાવ છે. તારી ચીજમાં એ નથી અને એ ચીજમાં તું નથી. આ ગુરુદેવનો હંમેશનો ફકરો છે. શું કીધું? તારી ચીજમાં એટલે તારા સ્વભાવમાં એ નથી અને એ ચીજમાં તું નથી. હા હા, ન્યાયથી તો સમજવું પડશે ને કે ન્યાય શું છે. અહીં કહે છે કે ભગવાન તારા નિજ પરમાત્મ તત્વમાં એ અનુભાગ બંધના સ્થાનો પણ નથી. ખબર પડી ભાઈ? હા પિનાંગભાઈ, ખ્યાલ મેં આતી વાત. હવે આગળ 9 નંબર, વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. ક્યાં નથી? નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. આ તો આપણને સમજાવવા માટે, સમજવા માટે અહીંયા બ્રેકેટના લેટર્સ લખ્યા છે. મૂળ ટીકામાં એ નથી, ખાલી એટલું જ લખે છે કે વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. તો ક્યાં અવકાશ નથી? તો કહે કે તારા નિજ પરમાત્મ તત્વમાં નથી. ભગવાન નિજ પરમાત્મ તત્વમાં 8 પ્રકારના જડકર્મના ઉદયના પ્રકારો એટલે ભેદો પણ નથી. તથા આ તો સમજી ગયા ને, દ્રવ્યકર્મ એટલે 8 કર્મ અને ભાવકર્મ એટલે જીવના મોહરાગ દ્વેષના પરિણામ. તથા કર્મરૂપ નિમિત્તના સંગે પોતાના પર્યાયમાં જે શુભ અશુભ વિકલ્પ ઉઠે છે કે જે ભાવકર્મ છે આવ્યું ને તે પણ આત્મામાં નથી. આવા આત્મામાં દ્રષ્ટિ દેવાથી સમ્યક દર્શન થાય છે. દ્રવ્યકર્મ એટલે 8 જડકર્મ ને ભાવકર્મ એટલે પુણ્યપાપની લાગણી. લાગણી કીધું એટલે એમાં રૂચિ, વિકલ્પ તે બે વસ્તુમાં છે ને. બે એટલે કોણ? હા, હેતલ દ્રવ્યકર્મ અને ભાવકર્મ. બરાબર. કેમ? કેમ કે જે દ્રવ્યકર્મ છે એ તો અજીવ તત્વ છે, માટે હવે આ સાત તત્વનો તમારો અભ્યાસ થયો છે કે? સાત તત્વનો તો એ આપ ચીજ ખબર પડશે. શું કહે છે? જીવ છે તે જીવ તત્વ છે, અને આ જે દ્રવ્યકર્મ જે છે તે અજીવ તત્વ છે. માટે જળકર્મ અજીવ થઈને રહ્યા છે પણ જીવમાં છે નહીં. તથા દયાદાન વ્રતાદિના પરિણામ ભાવકર્મ તો આશ્રવ તત્વ છે, તેથી તે પણ આત્મતત્વ નથી. બરાબર છે? ભારે વાત ભાઈ. આહાહા, એ પુણ્યપાપના વિકલ્પ જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય એવો ભાવ પણ શું છે? આશ્રવ હોવાથી ભગવાન આત્મામાં નથી. એ સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામ છે જેના જે કારણે આ જીવને તીર્થંકર ગોત્ર બંધાઈ જાય, એવો જે ઉત્કૃષ્ટ પ્રકારનો જે ભાવકર્મ છે તે પણ આત્મામાં નથી એમ કહે છે. આત્મામાં નથી એટલે આત્માના સ્વભાવમાં નથી. પ્રભુનો માર્ગ ભાઈ આકરો છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવના કે જેમને જ્ઞાનથી એક સમયમાં ત્રણ કા ત્રણ લોક જણાયા છે, તેમના જ્ઞાનને અનુસારે જે દિવ્ય ધ્વનિ એટલે વાણી આવે છે તેમાં જે માર્ગ આવ્યો છે તે માર્ગ અલૌકિક છે. લૌકિક માર્ગ સાથે તેની સરખામણી હોઈ શકે નહીં. જો અહીં કહે છે કે દ્રવ્યકર્મ તથા ભાવકર્મના એટલે ભાવકર્મ નામ નામ એટલે ભાવકર્મનો અર્થ શુભ અશુભ પરિણામ વ્રત અવ્રતના પરિણામ ભાવકર્મ છે. શું કીધું? વ્રત કહો કે અવ્રત કહો બંનેના પરિણામ તે ભાવકર્મ છે, અને તે ભાવકર્મના સ્થાનો એટલે પ્રકારો આત્મામાં નથી. શુભ અશુભ ભાવના જે અસંખ્ય પ્રકાર છે. શું કીધું? આ તો ખાલી અસંખ્ય કીધા, વાસ્તવમાં અસંખ્ય કેટલા છે ખબર છે તમને? હા બોલો બોલો. બરાબર. અસંખ્યાત લોક પ્રમાણ, લોક પ્રમાણ અસંખ્યાત નહીં, યાને એક લોક મેં અસંખ્યાત યે હૈ પ્રદેશ, તો ઉસકા પ્રમાણ વો અસંખ્યાત કા પ્રમાણ કિતના હૈ? લોક પ્રમાણ અસંખ્યાત. લેકિન એસા એક લોક પ્રમાણ અસંખ્યાત કી બાત નહીં કર રહે, અસંખ્યાત લોક પ્રમાણ. ઇતને શુભ ઓર અશુભ પરિણામો કી ભિન્નતા હૈ. ક્યા લિખા? દેખો દેખો. શુભ અશુભ ભાવના જે અસંખ્ય પ્રકાર છે તે બધા ભાવકર્મના સ્થાનો છે, અને તે સર્વે અખંડ આનંદ સ્વરૂપ નિજ પરમાત્મામાં છે નહીં. આહાહા, અહીં તો એમ કહે છે કે તેઓનો અવકાશ નથી, એટલે એમનો કઈ એની અંદર કઈ પ્રવેશ નથી, એમાં છે જ નહીં કઈ. દેર ઇઝ નો ચાન્સ દે બીંગ દેર. આત્મામાં દ્રવ્યકર્મને ભાવકર્મનો અવકાશ, તેમને રહેવાનું સ્થાન પણ નથી. અવકાશનો અર્થ શું કર્યો? કે ત્યાં રહેવાનો એમને કઈ ચાન્સ જ નથી. નિત્યાનંદ પ્રભુ ભગવાન આત્મામાં એ ભાવકર્મનો વિકલ્પ વ્રત અવ્રતનો વિકલ્પ નથી. એટલે કે શુભ અશુભ રાગની વાસના નિજ પરમાત્મ તત્વ એવા ધ્રુવ ભગવાન આત્મામાં છે નહીં, અને આવી ચીજની અંતરદૃષ્ટિ કરવી તથા તેનો અનુભવ કરવો તેનું નામ ધર્મ છે. એટલે આ બધા વિકલ્પથી રહિત એવો જે ત્રિકાળી જે સ્વભાવ ભાવ છે એવા નિજ પરમાત્મામાં જે પરમાત્મ તત્વ છે એમાં આ જે એકાગ્ર થાય અંતરદૃષ્ટિ કરે એમાં લીન થાય તો જે અનુભવ થાય તેને અહીંયા ધર્મ કહે છે. આ વ્રત પાળવાથી ધર્મ થતો નથી. ઓ ભાઈ, ધર્મ થવાથી કર્મોની નિર્જરા થાય. ખ્યાલમાં આવ્યું? જયારે આ જીવ આત્માનુભવ કરે ત્યારે સંવર ને નિર્જરા બંને સાથે થાય. ખ્યાલમાં આવ્યું? અને જયારે રાગ કરે ત્યારે તે સંવર નિર્જરા થતી નથી, નવા કર્મ બંધ થાય. ખ્યાલમાં આવ્યું? હાજી હા. આપણને તો બંધ ની વાત લેવી છે ને, ત્યાં તો નિર્જરા થાય. એટલે નિર્જરા થતી થતી અબંધ દશા આવે, ને રાગ કરતા કરતા બંધ દશા થાય. એટલે તો અહીં કીધું એ બંધ માર્ગ છે. શું કીધું? જુઓ કે અને આવી ચીજની અંતરદૃષ્ટિ કરવી તથા તેનો અનુભવ કરવો તેનું નામ ધર્મ છે. ભગવાન માર્ગ તો આવો છે, પછી તે દુનિયાને રૂચે કે ન રૂચે, દુનિયા સ્વતંત્ર છે. એ દુનિયા પાછળ લઈ લેજો સાથે. પુણ્ય પાપ, વ્રત અવ્રત કે દયાદાનના વિકલ્પ ભાવકર્મ છે અને તે વસ્તુમાં નથી. અનાદિ અનંત આનંદમય ધ્રુવરૂપ નિજ ભગવાન આત્મામાં કે જે પોતાનું સ્વરૂપ છે તેમાં ભાવકર્મ નથી. કેમ કે વસ્તુ છે એ નિર્વિકાર છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, નિજાનંદમય છે અને આ પુણ્ય પાપના ભાવ વિકાર છે, ઉપાધિ છે, મેલ છે, મલિન છે ને દુઃખ છે. કેટલા વિશેષણ દિયા દેખો. રાગ પરિણામ કો, પુણ્ય પાપ કે પરિણામ કો, ક્યાં ક્યાં બોલા? એ વિકાર છે, ઉપાધિ છે, મેલ છે, મલિન છે ને દુઃખ છે. અભી ક્યા બાકી રહી ગયા? ઇતના તો ઉસકા વર્ણન કિયા, આરતી ઉતારી ઉસકે, કિસકે? શુભ ભાવ કી. અશુભ ભાવ કો તો એ કહે, ઉસમે ક્યા બડી વાત હૈ. અન્યમતિ ભી કહેતે હૈ અશુભ પરિણામો કો, કો વિકાર હૈ, ઉપાધિ હૈ, મેલ હૈ, મલિન હૈ ઓર દુઃખરૂપ હૈ. એ તો અરે યહાં તો પુણ્ય પરિણામ કો ભી એસા કહે રહે. યે જૈન દર્શન કી વિશેષતા હૈ. આહાહા, આ દુનિયામાં જેવો પૈસા શેઠાઈને સ્વર્ગમાં સુખ માને તેવો મૂળ છે, કારણ કે તેમાં તો ધૂળમાં સુખ નથી. સુખ તો આત્મામાં છે. ક્યાં કહા? સુખ કોટ કાં ઢૂંઢે? તો કે આત્મામાં છે. શું પરમાં જડમાં સુખ છે, તેમજ જડ તરફના વિકલ્પની જે વૃત્તિ ઉઠે છે તે વૃત્તિમાં પણ શું સુખ છે? ના, કેમ કે એ તો રાગ છે. શું કીધું? કે જે પરમાં તો સુખ નથી પણ પર તરફ જોવાની જે લાલસા હોય, જે વૃત્તિ છે, જે તેના તરફનો વિકલ્પ છે, કહે છે કે એમાં પણ સુખ નથી. ભગવાન કહે છે કે દયાદાન વ્રત ભક્તિ પૂજાનો જે શુભ વિકલ્પ છે તે ભાવકર્મ છે, તેમાં પણ દુઃખ જ છે. એમ કોણ કહે છે? ભગવાન તીર્થંકર જિનેન્દ્ર દેવ, જેમની વાણીમાં આ વાત આવી હશે તે વાણી ગણધરીને ઝીલી અને એમને બાર અંગની રચના કરી ને એ પરંપરાથી કુંદકુંદા આચાર્ય સુધી વાત આવી અને એમને લખી, તો એમને કઈ પોતાની વાત લખી? એ કે એમ જિનેન્દ્ર ભગવાન કહે છે, બસ છુટ્ટી કરી દીધી. શું કહે છે? કે પણ તેમાં પણ દુઃખ જ છે, સુખ નથી. જગતના જીવોને માટે આ ભારે આકરું કામ છે. તેઓ ક્યાં અટક્યા છે ને ક્યાં ઉભા છે તેની તેમને પણ ખબર નથી. એ અમારી ભાષામાં ઇસકો મખમલી કહેતે હૈ. હા, નહીં સમજો? મખમલી, મખમલી જૂતા મારતે ના, જૂતા મારતે વો મખમલી હોય યા ચમડે કા હોય ઉસે ક્યા લેના દેના. તો ગુરુદેવ ક્યાં કહેતે હૈ કે જગતના જીવોને માટે આ ભારે આકરું કામ છે. તેઓ ક્યાં અટક્યા છે અને ક્યાં ઉભા છે તેની પણ તેમને ખબર નથી. અભી ઇસે ઓર ક્યાં બાત બતાવે, બહુ સોફ્ટલી બતા દે ઉન્હોને, બહુ અચ્છી બાત બતા દી. આહાહા, નિરંજન નિજ પરમાત્મા તત્વને વિશે, સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ આત્મામાં દ્રવ્ય કર્મને ભાવ કર્મનો અવકાશ નથી, એટલે કે તેવો અંદર છે જ નહીં. તેવો એટલે એ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. કેમ કે આત્મા તો આનંદ કંદ એવો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ સમાન છે. આવી અંતરદૃષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને ત્યારે ધર્મનો પર્યાય પ્રકટ થાય છે, નહીતર ધર્મ થતો નથી. છોડાળામાં આવે છે ને કે લાખ બાત કી બાત યહી યહી નિશ્ચય ઉરલાઓ તોરી સકલ જગત દંદ ફંદ નિત આત્મ ધ્યાવો. ક્યા કહે રહે હૈ, યે લાખો કરોડો બાતો મે યહ મૂલભૂત સારભૂત બાત યહ હૈ કે નિશ્ચય ઉરલાઓ, યાને અપને અંતરંગ મે અપને સ્વભાવ કા મહિમા જાગૃત કરો. જો નિશ્ચય સે અપને કો આશ્રયભૂત હૈ એસા જો આત્મા હૈ ઉસકી મહિમા લાઓ. કેસે તોરી યાને તોડ કર, ક્યા સકલ જગ કા દંદ ફંદ, યાને દંદ ફંદ યાને ક્યા હૈ, ફંદ યાને જો હમે અન્ય અન્ય બાતો કી જો લાલસા લગી હૈ ઉસમે હમ અટકે હુએ હૈ ઓર અન્ય કિસી સે ઝઘડા ઓર ચલ રહા હૈ. દ્વંદ ફંદ બોલતે ના, મતલબ ઝઘડા ભી ચલ રહા હૈ યા ઉસ પર્ટિક્યુલર વસ્તુ કે પ્રતિ અપને મોહ ભી ચલ રહા હૈ. તો એસે તોરી સકલ જગ, યાને જગ મે જો કોઈ એસે તેરે દંદ ફંદ હૈ ઉસ સબકો છોડ કર ક્યા કરો, નિત આત્મ ધ્યાવો. કબ કબ, જબ ફુરસત મિલે, શામ કો 6:15 સે 7:15 યા 7:30 સે 8:30, નહીં. ક્યા કહે રહે, નિત નિત યાને નિત્ય. ક્યા કરો, ક્લાસ મે આવો નહીં, આત્મ ધ્યાવો યાને અપને આત્મા મે લીનતા ધારણ કરને કા પ્રયત્ન કરો. નિત, દેખો કિતના બડા ઉપદેશ હૈ, ઓર દો લાઇન મે સારી બાત બતા દી હૈ, ઓર વો ભી કૈસે, જગ મે જો હમે જો બહોત સારી બાતો મે ઇન્ટરેસ્ટ લગા હુઆ હૈ, કહીં ના કહીં હમ અટકે હુએ હૈ ઉન સબ બાત કો છોડ કર. અભી પહેલે આયા થા ને, આ મનુષ્ય બહુ મળવો બહુ કઠન ચાહે, અભી અભી 2 મિનિટ પહેલે બાત આઈ થી, યે બાત હૈ. તેજ વાત આઈ, ભગવાન કુંદકુંદ આચાર્ય કહે છે, આહાહા, સર્વજ્ઞ કેવડી ત્રિલોકના તીર્થંકર દેવ શ્રી સિમંદર ભગવાન મહાવિધેય ક્ષેત્રમાં વિરાજે છે, અર્થાત અત્યારે ત્યાં પરમાત્મા મોજૂદ છે અને સમોસરણમાં દિવ્યધ્વનિ પણ છૂટે છે. ત્યાં ભગવાન પાસે શ્રી કુંદકુંદ આચાર્ય વિક્રમ સંવત 49માં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા અને ત્યાંથી પાછા આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે. તો વો જો વહાં ગયે હોંગે તો આહારક શરીર કે સાથ ગયે હોંગે ને? હા દિવ્યાબેન, વહાં જો કુંદકુંદ આચાર્ય ગયે થે તો આહારક શરીર કે સાથ ગયે થે કે કૈસા ગયે થે, આપ જાનતી ઉસમે કુછ પ્રતિભા તય જોર સે? આહાર શરીર કે સાથ ગયે થે. તેજુ તુમ ક્યા કહેતી હો? ક્યા બોલતી સમજે? સદૈ ગયે થે. તો આહારક શરીર કે સાથ ગયે થે કે અવતારિક શરીર કે સાથ ગયે થે? હા બોલો સાહેબ, અવતારિક શરીર કે સાથ ગયે થે. આહારક શરીર કે સાથ જાતે તો ક્યા તકલીફ હોતી થી? હા બોલો ડોક્ટર સાહેબ, આપ બતાએંગે? હા અંતર મુહૂર્ત બોલના, એ ઘંટે વંટી કી બાત મત કરના, ક્યુકિ આપને કો પતા નહીં કે વો ક્યા હૈ. ઇતના સમય હમ અધિક સે અધિક લેતે હૈ, લેકિન શાસ્ત્ર મેં એસા કોઈ કથન નહીં હૈ. વો અંતર મુહૂર્ત મે, ક્યુકિ યહ જબ જબ જીવ છઠે ગુણસ્થાન મે આતા હૈ તબ તક વો આહારક શરીર સે માધ્યમ સે ઉસ આત્મા કે પ્રદેશ ક कहीं समोशरण में या कहीं जिनाले की वंदना आदि करने के लिए कहीं भी उनका वो मन वहां होकर आवे और वो एक अंतर मुहूर्त से अगर अधिक टाइम गंवाए वहां तो उनका मुनिपद नहीं रहेगा, मुनिपद नहीं रहेगा तो आहारक शरीर भी नहीं रहेगा, ख्याल में आया। इसलिए वहां तो वो 8 दिन गया था लिखा ना, हाँ 8 दिवस रह आता
तो आहारक शरीर के साथ सातवें में क्या होता है?
हाँ प्रश्न ऐसा है, आहारक शरीर के साथ सातवें गुणस्थान में जाने से क्या हर्जा है? हाँ बोलो। हाँ बोल दीजिए। अरे पर सातवें में जाते हैं ना तो क्या तकलीफ थी, छठे में गए तो अंतर्मुहूर्त में आना पड़े।
आहार विहार करते हैं तो छठा सातवां चलता रहता है, गमन करते हैं तो छठा सातवां चलता रहता है, तो आहार शरीर के साथ गए तो छठा सातवां दोनों चले, उसमें क्या हर्जा है? आहार का जो उदय है वो छठे में ही है।
बराबर है, डॉक्टर साहब सही कहते हैं,
आपका सही है कथन।
डॉक्टर साहब ने कहा कि ये जो आहारक शरीर की जो वृद्धि है,
ये जो प्रकृतियां है उसका जो उदय है वो कर्म का उदय छठे में ही है। आहारक ने औदारिक शरीर चारण रिद्धि ने गेले होते थे, आहारक शरीर से नहीं।
वो बताना मुझे,
मूल शरीर के साथ गए थे
पुन्नूर,
पेन्नूर,
हाँ वहां पर ऐसा वो गलत लिखा है।
आहारक ने औदारिक शरीर के साथ, ये जो मूल शरीर के साथ, यानी जो उनकी मुनि अवस्था थी, हम जिसको देखते हैं ना मुनियों का शरीर, तो वैसे चारण रिद्धि से गए थे, वो आकाश मार्ग से गए थे।
देखो हम तो आपको आगम के अनुसार आपको सिद्ध कराएंगे, पहले तो किताब लिखी हुई किसने लिखी इधर से चालू होगी फिर बात। हाँ ठीक है, इतना ध्यान रखना कि औदारिक शरीर जो होता है वो तो उसको तो अधिक काल 60-70 साल 100 साल 200-500 साल उसका शरीर रह सकता है, लेकिन ये आहारक शरीर है अंतर मुहूर्त से अधिक काल टिकता नहीं है। यानी क्या होता है, आत्मा के ही प्रदेश ऐसे वहां तक फैलते हैं और वो अंतर मुहूर्त में वापस मूल शरीर में आते हैं, तो वो तो वहां तो 8 दिन रहे थे ना, वो तो वहां वो अपने सदेह गए थे, यानी जो शरीर है औदारिक शरीर उसके साथ वहां गए।
तो वहां 8 दिन में वो आहार के लिए उन्होंने लिया होगा ना वहां आहार के, नहीं और वहां आहार किससे लेते? वहां तो सारे 500 धनुष मुंच वाले
नहीं, हरीश भाई कह रहे हैं कि 8 दिन 7 दिन उनको आहार का विकल्प ही नहीं उठा होगा। नहीं
ऐसा ही था, आहार नहीं किया था उन्होंने।
नहीं
वो तो सप्त धातु रहित शरीर है,
करना नियोग वांछी ने आया
वैकरेक में भी नहीं है, आहारक की तो क्या बात है।
बहुत अच्छा, वो क्या पूछे समझ में आया क्या? मम्मी पूछ रही है कि आहारक शरीर में निगोदिया जीव होते हैं क्या? नहीं नहीं होते। क्या लिखा देखो, क्या भगवान पासे श्री कुंदकुंद आचार्य विक्रम संवत 49 गया था, 8 दिवस रहा था, અને ત્યાંથી પાછા આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે તે શ્રી કુંદકુંદાચાર્ય એમ કહે છે કે, અર્થાત તેઓ ભગવાનનો આ સંદેશ લાવ્યા છે કે પ્રભુ તું કેવો છો, કે તારી ચીજ તો આનંદથી ઠસો ઠસ છલો છલ ભરી છે, પણ એ આનંદ એટલે અતિન્દ્રિય આનંદ હો, કેમ કે ઇન્દ્રિય સુખમાં તું સુખ માને છે એ તો દુઃખ છે, તો તારો સ્વભાવ અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, અને આવા સ્વભાવમાં પુણ્ય પાપના વિકલ્પની વાસના છે નહીં. યે પુણ્યપાપ કી વાસના બોલાય ઉનકો, યાની ઉસકી ઈચ્છા, ઉસકી રૂચિ. આજ વાત અહીં કહે છે, જુઓ અંદરમાં છે ને કે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના ઉદય કેમ કહ્યો છે, કેમ કે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે ને એટલે ભાવ કર્મના ઉદયમાં એમ કહ્યું છે, અને તે ઉત્પન્ન થવા છતાં વસ્તુમાં નથી. જેને અહીં આત્મા કહ્યો છે તેમાં એ નથી, અર્થાત તે ઉદયના સ્થાનો નિરંજન પરમાત્મ તત્વમાં નથી. બાકી કી બાત કર લેંગે અભી. દો મિનિટ જલ્દી છોડા, 5 મિનિટ જાસ્તી લેને વાલા તમે. જાવાણી કે જ્ઞાન તે સુજે લો કાલો, સોવાણી મસ્તકણમ સદા દેતો. હરીશભાઈ આપ 9 વાર મંત્ર બોલેંગે? હા બોલો 9 વાર. બોલો જીનવાણી માતા કી જય. દેખો એક બાર જાસ્તી બોલને સે પુણ્ય.